તારીખ 7/12/1989 શ્રી પરમાગમ ચિંતામણી બોલ નંબર 1002-1235-2531 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 3
સૂક્ષ્મ અંતરિત અને દૂરવર્તી પદાર્થો સમ્યક દ્રષ્ટિને આસ્તિક્ય ગોચર છે, તેથી તેના અસ્તિત્વ પ્રતિપાદક આગમમાં સમ્યક દ્રષ્ટિઓને કોઈ પ્રયોજનવશ કદી પણ શંકા થતી નથી. આગમની અંદર અનેક વાતો એવી હોય છે કે જે ઘણી સૂક્ષ્મ હોય છે, કોઈ ક્ષેત્રથી દૂર અંતર વાળી હોય છે, કોઈ કાળથી દૂરવર્તી કાળ વાળી હોય છે, એવી ઘણી વાતો હોય છે. સમ્યક દ્રષ્ટિને તે આગમ સંમત થઈ જાય છે. આ એક કુદરતી સમ્યત્વનો પ્રભાવ છે કે જેને લઈને મતિજ્ઞાનમાં શંકા થતી નથી. એનું જે પ્રતિપાદન છે એમાં એની શ્રદ્ધા બેસે છે. કારણમાં પોતાનું ઉપાદાન કારણ સિવાય બીજું કોઈ નથી. એની અંદર કોઈ એની પાસે એમ કહે કે આનું કાંઈ સાબિતી ખરી, સાબિતી કાંઈ ન મળે એમ. આગમની અનેક વાતો જે સામાન્ય રીતે અત્યારના બુદ્ધિવાદના જમાનામાં બુદ્ધિવાદીઓ સંમત ન કરે કે આવું કેમ હોય, આવું કેવી રીતે બને, માણસના શરીર આટલા ઊંચા હોય, અથવા કોઈ એવું ક્ષેત્રોનું માપ હોય, એવું ઘણા કાળ પહેલાંની વાત હોય. અત્યારે તો 1000-2000 વખતના અવશેષો મળે છે, ગમે એટલી લાંબા કાળની વાત હોય તો પણ સમ્યક દ્રષ્ટિને તે આસ્તિક્ય ગોચર થાય છે. આવો શબ્દ વાપર્યો છે એટલે એને શ્રદ્ધા ગોચર થાય છે, એના શ્રદ્ધાનમાં એ વાત સંમત થાય છે. એનું કારણ સમ્યક્ત્વ છે એમ લેવું છે. જિનેન્દ્રના વચનની પણ અસ્તિક્યતા છે અને નિર્દોષતાને સંમત કરે છે. શાસ્ત્ર કરતા જે નિર્દોષ છે, પ્રમાણિકતા છે, નિર્દોષતાની જે પ્રમાણિકતા છે, ટોડરમલજીએ દલીલ સારી આપી છે કે જીવને લાભ નુકસાન થાય એવું જે પ્રયોજનભૂત વિષય છે એ વિષયની પરીક્ષા કરતા આગમના વચનો પ્રમાણ કરવા પડે એવા છે. એ અનુભવ ગમે રીતે પ્રમાણ થાય છે. એ જે વાત કહે છે એ વાતને અનુભવમાં મૂકતા એમ જ એ કહે છે એની સત્યતા માલુમ પડે છે. તો જ્યાં લાભ નુકસાનનો વિષય છે, શાંતિ અશાંતિનો વિષય છે, સુખ દુઃખનું પ્રયોજન છે, ત્યાં જે અન્યથા અથવા મૃષાવચન નથી કરતા તે બીજી વાતોમાં શા માટે અન્યથા અથવા મૃષાવચન કરે, માટે બીજી અપ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ વાતો હોય, દૂરકાળવર્તી હોય, દૂરક્ષેત્રવર્તી વાતો હોય તો પણ આવા પુરુષે કહેલી વાત સંમત કરવી, એમણે લોજિક લીધું છે. પ્રયોજન અને અપ્રયોજનભૂત વિષયનો ન્યાય કાયદો છે. પણ એ તો અત્યારના વિજ્ઞાનમાં જે લોકો ઊંડા ઉતર્યા છે એ તો એમ કહે છે કે અમે જે કહીએ છીએ એમાં ફેરફારની અપેક્ષા રાખીને કહીએ છીએ. જો અમને એમ માલુમ પડે કે આમ કહેવામાં ભૂલ થઈ છે તો તેથી અમે એમ કહેશું કે 100 વર્ષ 10 વર્ષ પહેલાં આમ કહેવાયું, અમારી ભૂલ હતી, કે 10 વર્ષ પહેલાં અમે કહ્યું એ આના બદલે આમ હતું. એ વાત એ લોકો સ્વીકારે છે પહેલેથી જ. તે જેમ કે પૃથ્વી ગોળ છે એવું કેટલી પેઢીથી આપણે ભણી ગયા છીએ, હવે અત્યારના વૈજ્ઞાનિકો ના પાડે છે કે પૃથ્વી દડાની જેમ ગોળ અંતરિક્ષમાં ફરે છે એની ધરી ઉપર, એ વાત બરાબર નથી. અત્યાર સુધી મોસંબીના આકારની પૃથ્વી ધરી ઉપર ફેર્યા કરે છે અને એ રીતે સૂર્યચંદ્ર સ્થિર છે અને રાત દિવસ થાય છે એમ પેઢીઓ સુધી ભણ્યા, ઘણી પેઢી ભણી ગયા. હવે એ લોકો એ વાત બદલી છે કે એમ ખરેખર નથી. તો આપણા વિજ્ઞાનમાં એ વાત છે કે અત્યારે જે પૃથ્વી છે એ ઉપસેલો ભાગ છે ભરત ક્ષેત્રનો. એ તો પહેલેથી એ લોકો રાખે છે કે આ વસ્તુ અમારી ફૂલ એન્ડ ફાઇનલ નથી, પૂર્ણ પણ નથી. અમારી શોધ અપૂર્ણ છે અને એથી આગળ બીજી શોધ થાય ત્યારે આ શોધની અંદર જે કાંઈ ફેરફાર માલુમ પડે એ વાત અમે અત્યારથી જ સ્પષ્ટ કરી દઈએ છીએ. સમ્યક દ્રષ્ટિને આગમ સંમત થાય છે એટલો ફરક છે. એવી જ વાત કરી છે 1235 નંબર નંબરમાં, એ પણ પંચાધ્યાયનું છે. ત્યાં છે ને શાસ્ત્ર છે ને બસો ને 34માં. એ 487 ગાથા છે, પેલી 482 નંબરની ગાથા હતી. સૂક્ષ્મ આદિ પદાર્થો પરોક્ષ હોવા છતાં પણ સમ્યક દ્રષ્ટિઓના સમ્યકત્વનું એવું કોઈ માત્મ છે કે જેથી તેમને આ જગતનો આસ્તક્યપૂર્વક જ્ઞાન હોય છે, એ જ ભાવાર્થમાં એ વાત છે. ત્યાર પછી અધિકાર ચાલે છે એ વિષયનો. એટલે પરોક્ષ છે એ બધા પદાર્થો, સૂક્ષ્માદિ પદાર્થો પરોક્ષ છે. આદિમાં દૂરકાળવર્તી દૂરક્ષેત્રવર્તી બધા પરોક્ષ થઈ ગયા, તો પણ એવું કોઈ સમ્યકત્વનું મહાત્મ છે કે જેથી તેમને આસ્તિક્યપૂર્વકનું જ્ઞાન થાય છે. આ એક જ્ઞાનની અતિશયતા છે, વિશેષતા છે. એનું કારણ સમ્યક્ત્વ છે એમ લીધું છે. શાસ્ત્રમાં એક પદ્ધતિ એ પણ આવે છે ને કે અત્યારે જિનેન્દ્ર નહીં હોવા છતાં, કોઈ તીર્થંકર નહીં હોવા છતાં, શ્રી જિનેન્દ્ર ભગવાન આમ કહે છે, એમ આવે છે કે ને ગાથાઓ. તો એ ક્યાંથી જિનેન્દ્ર ભગવાને એમ કહ્યું છે એમ કહે છે. અત્યારે તો કોઈ જિનેન્દ્ર ભગવાન છે નહીં, અરિયંત થતા નથી. અને અરિયંત ભગવાન એટલે આ કાળમાં તો માનો કે ત્યાર પછીના જે આચાર્યો થયા એમને કોઈને યોગ નથી, છતાં જિનેન્દ્ર આમ કહે છે, જિનેન્દ્રોએ આમ કહ્યું છે, આવે છે અનેક ગાથાઓમાં આવે છે. બુદ્ધિથી પ્રમાણ મેળવવા જાય તો એમ કે કેવી રીતે બન્યું, જિનેન્દ્ર તો એમને મળ્યા નથી અને જિનેન્દ્રએ આમ કહ્યું છે, પોતે કેવી રીતે કહ્યું. પણ નાખે છે જિનેન્દ્ર ને સર્વજ્ઞ આમ કે છે એવું શબ્દ નાખે. સર્વજ્ઞ સર્વદર્શી આમ કહે છે. સર્વજ્ઞ ને સર્વદર્શી ને તો તમે જોયા નથી, એમણે આમ કહ્યું છે એમ તમે કેમ કહ્યું? એ રીતે એ સમ્યક દર્શન નો વિષય તો ઘણો જાણ્યો છે ગુરુદેવે, ઠીક ઠીક સારી રીતે ખોલ્યો. બાકી તો સંપ્રદાયની અંદર તો સમ્યક દર્શન નો વિષય દિગંબર સંપ્રદાયમાં શાસ્ત્રોમાં થોડો ઘણો આવે છે, શ્વેતાંબર સંપ્રદાયમાં તો એ વિષય બહુ જ જાણ્યો છે. નામ જ છે ખાલી સંકેતનું, બાકી ભાવથી તો કોઈને કાંઈ ખબર નથી એમ કહીએ તો ચાલે. અને અહીંયા શાસ્ત્રોમાં છે પણ સમાજની અંદર તો અહીંયા અંધારું છે, દિગંબરમાં અંધારું સમાજ. પછી 290 પાના ઉપર 1531 નંબરનો બોલ છે બનારસીદાસજીના સમયસાર નાટકના મંગળાચરણમાં એમને એ વાત કરી છે. જેના હૃદયમાં ગણધર જેવો સ્વ પરનો વિવેક પ્રગટ થયો છે, શા માટે સમ્યક્ત્વની મહાનતા છે કે એમનો જે વિવેક છે ગણધર દેવનો જેવો એમનો વિવેક છે. આમ તો મતની દ્રષ્ટિએ તો એ જીનમતમાં આવ્યા છે, જેવો જીનેન્દ્રનો મત છે એવો સમ્યક દ્રષ્ટિનો મત છે, એટલે વિવેક એટલો પ્રગટ થયો છે. જે આત્મા આત્મ અનુભવથી આનંદિત થઈને મિથ્યાત્વને નષ્ટ કરે છે, મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન એ આત્માનુભવના આનંદ સહિત એનો નાશ કરે છે, અને સમ્યક જ્ઞાનના પ્રકાશમાં જે આવ્યા સાચા સ્વાધીન સુખને સુખ માને છે, અથવા જગતના તમામ પ્રકારના સુખમાં ક્યાંય સુખ જોતા નથી, સુખથી બધું શૂન્ય જોવે છે. તમામ પૂતગળો સુખરહિત વસ્તુ દ્રષ્ટિથી જોવે છે, એટલે એ પોતાના આત્મિક સુખને સ્વાધીન સુખને સુખ માને છે, અને પોતાના જ્ઞાનાદિ ગુણોની અવિચળ શ્રદ્ધા કરે છે. પોતાના અનંત ગુણો છે, જ્ઞાનાદિ ગુણ છે, એની અનંતતા છે, એનું અનંત સામર્થ્ય છે, જ્ઞાનનું સુખનું આદિનું જે અનંત સામર્થ્ય છે તેની અવિચળ શ્રદ્ધા કરે છે, એમાંથી ચલાયમાન નથી થતા. કોઈ પણ અનુકૂળ પ્રતિકૂળતાના પ્રસંગો ઊભા થાય તો પણ એ પોતાની શ્રદ્ધામાંથી વિચલિત થઈને સુખ દુઃખનો અનુભવ નથી કરતા, પોતાની શ્રદ્ધામાં અવિચલિત રહે છે. ભલે અસ્થિરતાનું સુખ દુઃખ લાગે ત્યારે પણ પોતાની શ્રદ્ધામાં અવિચલિત રહે છે, એવી અવિચળ શ્રદ્ધા કરે છે. પોતાના સમ્યક દર્શન આદિ સ્વભાવને પોતાનામાં જ ધારણ કરે છે, દર્શન આદિમાં દર્શન જ્ઞાન ચારિત્ર આનંદ આદિને પોતામાં જ ધારણ કરે છે, એને પ્રગટ કરે છે. અને જે અનાદિના મળેલ જીવ અને અજીવનું પૃથક્કરણ, જેમ કતકફળ કીચડથી પ્રાણીનું પાણીનું પૃથક્કરણ કરે છે, કતકફળ છે એ કીચડથી પાણીનું પૃથક્કરણ કરે છે, તેમ એમનું જ્ઞાન પણ જીવ અને અજીવનું પૃથક્કરણ કરે છે. એટલે એક પોતાના સ્વભાવને જ જીવ માને છે. સમયસારમાં એ વાત બહુ સારી રીતે લીધી છે કે રાગ ભલે જીવમાંથી ઉત્પન્ન થયેલો ભાવ જોવામાં આવે છે તો પણ જેમ પીપરના થડમાંથી પીપરમાંથી લાખ નીકળે છે, તો એ જે પીપરનો રસ જ છે તો એ પણ વિકૃત છે, તો એ લાખ છે એ પીપરને ખાઈ જાય છે, એનો ક્ષય કરે છે. ગુરુદેવી દ્રષ્ટાંત માટે ભાવનગરને યાદ કરતા હતા. ભાવનગરનો આ મોતીબાગ છે, ત્યાં બંને બાજુ વસ્તી ઓછી હતી, બંને બાજુ પીપરના બહુ મોટા ઝાડો હતા, મોટા મોટા. આજે ભાગ્યે જ કોઈ એકાદું ઝાડ હોય તો શું કે એમાંથી અમુક ટાઈમે લાખ ઉત્પન્ન થાય છે વૃક્ષમાંથી જ તે, અને એ વૃક્ષનો ક્ષય કરી નાખે છે. એવો એનો પરસ્પર એકબીજાનો ઘાત કરવાનો સ્વભાવ છે. એમ રાગ છે એ ભલે જીવમાંથી ઉત્પન્ન થયો છે, પણ એનો સ્વભાવ, રાગનો સ્વભાવ આત્માના સ્વભાવથી તદ્દન વિરુદ્ધ જાતિનો છે, સામે સામો છે. જેમ કે એમાં અશાંતિ ને આકુલતા છે, તો આત્મા નિરાકુળ શાંત સ્વભાવે છે, અનંત શાંતિ, અનંત આનંદ એ આત્માનો સ્વભાવ છે. તો એથી તદ્દન વિરુદ્ધ રાગાદીમાં આકુલતા છે. એવી જ રીતે વિતરાગતાથી વિરુદ્ધ રાગાદી છે. એનો જેટલા બધા ચિહ્ન જુઓ, આત્મા જુઓ તો પરમ પવિત્ર સ્વભાવે છે, રાગાદી ભાવમાં મલિનતા છે, મેલ છે. એમ એનું જે પૃથક્કરણ છે એ સમ્યક દ્રષ્ટિ જીવ, જીવ અને અજીવનું પૃથક્કરણ, કીચડ અને પાણીનું પૃથક્કરણ જેમ કોઈ જ્ઞાન કરે એવી રીતે કરે છે. કીચડ છે તે પાણી નથી, ડોળું પાણી હોય તો પણ પાણી તે પાણી છે, કીચ માટી તે માટી છે. જે આત્મબળ વધારવામાં પ્રયત્ન કરે છે, પોતાના સ્વરૂપની સ્થિરતા વધે એવો પુરુષાર્થ, આનંદાદી આનંદ શાંતિ વધે એવો પુરુષાર્થ, આત્મબળ સ્વરૂપમાં ના પુરુષાર્થનો વિકાસ થાય એવો નિરંતર પ્રયત્ન કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે. જ્ઞાન પણ એનો વિકાસ પામતું જાય છે અથવા નિર્મળ થતું જાય છે અને પૂર્ણતા પ્રત્યે એ જ્ઞાન આગળ વધતું જાય છે. તે જ સમ્યક દ્રષ્ટિ સંસાર સમુદ્રથી પાર થાય છે. એ સમ્યકનો મહિમા ગાયો છે બનારસીદાસજી, 1772 નંબરનો મૂળ છે. પ્રયોજન જ્ઞાન તો એક જ પ્રકારનું છે, પરંતુ ભેદ એટલો છે કે મિથ્યાત્વી જેટલું જાણે તેટલું અયથાર્થ રૂપ સાધે, અને સમ્યક દ્રષ્ટિ તે જ ભાવને જાણે તેટલા બધા યથાર્થ રૂપ સાધે. જ્ઞેય તો બંનેને સરખું જણાય છે એમ કહે છે. જ્ઞેય પ્રયોજન એટલે જ્ઞેયમાં જોડાયેલું જ્ઞાન, તો બંનેને સરખું દેખાય છે, પણ એક યથાર્થતા એમાંથી સાધે છે એટલે પોતાને નુકસાન કરે છે, એક પોતાના આત્માનું હિત કરે છે. જ્ઞેય તેનું તે છે, છતાં એક હિત કરે છે, એક અહિત કરે છે, એકો ફેર પડે છે. જેમ કે આત્માના ગુણભેદનો વિષય શાસ્ત્રમાં આવે છે, તો એ ગુણભેદને જાણીને ગુણભેદ વિશિષ્ટ એવું આત્મદ્રવ્ય છે એમ એક અભેદતાને સાધે છે, તો યથાર્થતા સાધે છે. અને બીજા કોઈ એવા છે કે જે ગુણભેદને જોઈને ભેદને અને ભેદને વધારે ભેદ વિકલ્પમાં વધારે આગળ વધે છે, અને એ પ્રકારનો જે ભેદનો ક્ષોભસમ વૈધો, આત્માના ગુણના ભેદ જાણવાનો જે ક્ષોભસમ વૈધો, એ ક્ષોભસમમાં અહંપણું કરી જાય છે અને એવું જે પોતાને જાણપણું થયું એનું એને એને જ્ઞાન માને છે, અને એવી રીતે વિકલ્પને સાધે છે. ભેદના ભેદને જાણતા વિકલ્પને સાધે છે, એક ભેદને જાણતા નિર્વિકલ્પતાને સાધે છે. શાસ્ત્રનું વચન તો તેનું કહેવાય છે, છતાં એક યથાર્થતા સાધે, એક અયથાર્થતા સાધે. એમ મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં જ્ઞેયનું પ્રયોજન એકનું એક હોવા છતાં, એટલે એકનું એક જ્ઞેયમાં જ્ઞાન જોડાતું હોવા છતાં, પ્રયોજન એટલે જોડાવું, અહીંયા એકમાં યથાર્થતા સદાય છે, એકમાં અયથાર્થતા સદાય છે. એટલે એવું નથી કે શાસ્ત્ર વાંચે છે એ બધા એક સરખું જ વાંચે છે, એવું નથી બનતું. કોઈ અયથાર્થેમાંથી અયથાર્થતા સાધે છે તો એને એ પ્રકારના ભાવ હોય છે, જે યથાર્થતા સાધે છે તેના તે પ્રકારના ભાવ હોય છે. એમ બે વચ્ચે ઉલટો સુલટો ફરક ઊભો થાય છે. જ્ઞેય પ્રયોજન જ્ઞાન તો એક જ છે, છતાંય અથવા વજન ખોટું જાય છે. આપણે રસ્તામાં જ વાત ચાલી કે ભાઈ ગુરુદેવ એમ કહેતા કે અહીંયા કોઈ પાંજરા પુલ નથી શરૂ કર્યું, તો વચન તો તેનું તે જ છે. યથાર્થતા સાધવી હોય તો એમ સાધે કે ઉદારતાની ક્ષતિ દેખાય છે અહીંયા, અને પોતાના લોભ કશાયને પુષ્ટ કરવો હોય તો એમ ગણે કે ભાઈ આવું કે પાવી પ્રવૃત્તિ કરવાનું ગુરુદેવ ના કહે છે. તો જ્ઞેય તો એક જ છે, વચન તો જે છે તે છે, પણ પોતાની રુચિ અનુસાર પોતાની દ્રષ્ટિ અનુસાર એમાંથી અર્થઘટન સાધે છે માણસ. એમ જ્ઞેયમાં જોડાવવું એક સરખું છે, સાધવું શું એ તો પોતાની યોગ્યતા ઉપર આધાર રાખે છે. એટલે અહીંયા મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે. બીજું કે મિથ્યા દ્રષ્ટિ આ પોતાને પ્રયોજનભૂત છે કે અપ્રયોજનભૂત છે એવું વહેંચણી કર્યા વિના અપ્રયોજનભૂત વિષય ઉપર વધારે કોઈ વખત પોતાના ભાવને ત્યાં સ્થિર કરે છે અથવા વજન આપી દે છે, તો એને પ્રયોજનભૂત વાત આવે ત્યારે એને ખબર નથી પડતી. એને અપ્રયોજનભૂત ઉપર વધારે વધારે વજન જતું હોવાથી પ્રયોજનભૂત વિષયને ચૂકી જાય છે. તો એવું જ્ઞેય પ્રયોજન જ્ઞાન તો એક સરખું થયું, પણ ત્યાં સમ્યક દ્રષ્ટિ જાણે છે કે આત્માને આ પ્રયોજનની વાત નથી, કાંઈ આ કોઈ પ્રયોજનનો મુદ્દો નથી, તો એને ગૌણ કરીને પ્રયોજનભૂત વાત ઉપર જ સ્થિર થાય છે, એના ઉપર જ એનું વજન જાય છે, અને અપ્રયોજનભૂત વાત ગૌણ થઈ જાય છે. વાત તો બેની સામે આવે છે એક જ ગ્રંથમાંથી. હા, હિત બુદ્ધિ થાય, આત્મહિતનું લક્ષ્ય થાય તો ફરક પડે છે. આત્મહિતનું લક્ષ્ય થાય અને આત્મહિત મુખ્ય થાય તો દર્શન ભવનો અનુભાગ ઘટે. દર્શન ભવનો અનુભાગ ઘટે તો મતિ નિર્મળ થાય, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના કહો, આત્મહિતનું લક્ષ્ય કહો, તો આત્માર્થે જીવને એ ફરક શરૂ થાય છે, વિવેકની શરૂઆત થાય છે. ક્યાંક ભૂલે બીજી વાત છે, પણ સર્વથા ભૂલે નહીં, પોતાના હિત હિતને સમજે. એટલું ત્યાં ફરક પડે છે. જો પોતાનું ધ્યેય જુદું હોય છે, પોતાની ભાવના બરાબર હોય છે, તો એ ફરક પડે છે. મોક્ષની ભૂમિકામાંથી એ ફરક પડે છે. તેથી તે સમ્યક દ્રષ્ટિને ચારિત્રના અશુદ્ધ પરિણામથી બંધ થઈ શકતો નથી. શું કહે છે કે એનું જ્ઞાન પ્રયોજનને સાધતું હોવાથી ચારિત્રમાં રાગાદી ભાવ હોવા છતાં તેનાથી તેને બધે બંધાતો નથી, કેમ કે જ્ઞાન સમ્યક છે માટે. શું આ વિશેષ વાત લીધી, જેનું જ્ઞાન સમ્યક છે તો એને ચારિત્રનો દોષ એ દોષ નથી ગણાતો, એને એટલો અલ્પ છે એ દોષ કે પછી એ દોષની ગણતરીમાં નથી લેતા એને. એનું કારણ જ્ઞાન છે. તે ઉપયોગ પરિણામો એ સમ્યક જ્ઞાનરૂપ જે ઉપયોગ પરિણામ છે એ પરિણામો એ બંધ આશ્રવ એવી જે અશુદ્ધ પરિણમનની શક્તિ તેને રોકી રાખી છે, તેથી તે નિરાશ્રવ અને નિર્બંધ છે. આ વાત જે સમયસારમાં નિર્જરાધિકારમાં કુંકુંદ આચાર્ય દેવે કહી છે એ વાત દીપચંદજી અનુભવ પ્રકાશમાં એ વાત લીધી છે. સમ્યકપનો મહિમા કરતા એ વાત કરી કે એમના સમ્યક જ્ઞાનના ઉપયોગના પરિણામ એવા છે કે આશ્રમને બંધ એવી જે પરિણમનમાં શક્તિ છે, શુદ્ધતામાં જે શક્તિ છે, એ શક્તિ એને એની રોકાઈ ગઈ છે. માટે એ નિરાશ્રવ છે ને નિર્બંધ છે, માટે એને આશ્રવ નથી ને બંધ નથી એમ કહીએ છીએ. એ શક્તિને એને રોકી નાખે છે. આશ્રવ એટલે મલિન ભાવને, રાગાદી ભાવને આવકાર આપનારો ભાવ છે ત્યાં. અને બંધ ભાવ છે એમાં તીવ્ર રસવાળો સંબંધ છે. તીવ્ર રસથી ભાવનો સંબંધ થવો તે બંધ છે. એ બે પ્રકાર એના પરિણમનમાં નથી. સમ્યક જ્ઞાન ઉત્પન્ન થતાં એમાં એની મલિનતા, દુઃખપણું, વિપરીતપણું એ જોઈને જ એનાથી નિરસ થઈ જાય છે. કેમ કે એનો અનુભવ જ એ જાતનો છે કે એનાથી નિરસ થાય છે. જે વસ્તુ પોતે જ દુઃખમય છે એમાં રસ કેવી રીતે લે, દુઃખમયમાં કેવી રીતે રસ લે? એટલે આપોઆપ એને એમાં સુખ પણ થતું નથી, સુખ પડતું નથી. એટલે એને એ પ્રકારની આશ્રમની બંધની શક્તિ રોકાઈ ગઈ છે ત્યારથી. એવું જ્ઞાન ઉજ્જવળ થઈ ગયું છે એમ કહેવું છે. એ અનુભવ પ્રકાશમાં આધાર લીધો છે. આતરતાના બે બોલ છે, 577 છે, 1780 છે, 1780 એના નજીક જ છે. આપણે જે ચાલે છે પાછળ જ છે. કુંકુંદ આચાર્યના રહેણસારમાંથી છે. જેવી રીતે મલિન દર્પણમાં પોતાનું યથાર્થ સ્વરૂપ દેખાતું નથી, તેમ રાગાદી દોષોથી મલિન આત્મપરિણતિમાં આત્માનું યથાર્થ સ્વરૂપ દેખાતું નથી. ભૂમિકામાં જ્ઞાનની જે નિર્ણયની ભૂમિકામાં છે, રાગરસથી રંજિત થયેલું જેનું જ્ઞાન છે એમાં પોતાનું સ્વરૂપ, એટલે જ્ઞાનને પોતાનું સ્વરૂપ દેખાતું નથી. એવું મલિન છે, જ્ઞાનને પોતાનું જ સ્વરૂપ દેખાતું. 780 લીધા, 570 બનારસિંહદાસજી નાટક સમયસર સાધ્ય સાધક દ્વાર જેની ભવસ્થિતિ ઘટી જવાથી, અર્થાત કિંચિત ન્યૂન અર્ધપુદ્ગળ પરાવર્તન કાળ માત્ર શેષ રહેવાથી મોક્ષ અવસ્થા સમીપ આવી ગઈ છે, તેના મનરૂપ છીપમાં સદગુરુ મેઘરૂપ અને તેમના વચન મોતીરૂપ પરિણમન કરે છે. શ્રદ્ધાવાન જીવને આ મારા અને આ પરાયા એવા ભેદ ગુરુ વિશે કદાપી હોતા નથી. જીન વચન રૂપી રત્નાભૂષણથી જે શોભિત છે તે બધા ગુરુ છે. આ મારા ગુરુ છે, ફલાણા મારા ગુરુ છે, ફલાણા મારા ગુરુ નથી, એવું શ્રદ્ધાવાન જીવને હોતું નથી. એને તો જેને જીનવચન રૂપી રત્ન જેની પાસે છે એનાથી જે શોભતા છે તે બધા એને ગુરુ જ છે. હા, પરોક્ષ પણ લઈ લેવા. જીનવચન જેને અંગીકાર કર્યા છે, આભૂષણ જેને અંગીકાર કર્યા છે એ બધા મારા ગુરુ છે. અથવા જેના વચનથી બોધ મળે છે એવા જે કોઈ જેટલા ગુરુ છે એ બધા ગુરુ, એમાં આ મારા ને આ મારાને એ પ્રશ્ન નથી. જેના વચનથી પોતાના આત્માને બોધ મળતો હોય એના ગુરુ છે. ગુરુ તો બોધના બોધ દેવાના સ્થાને છે ને, જેનાથી બોધ ગ્રહણ કરે તે ગુરુ. જેટલા સમ્ય જ્ઞાની છે, મોક્ષ માર્ગી ધર્માત્મા છે, જેને જીન વચન રૂપી આભૂષણ ગ્રહણ કર્યા છે એનાથી જે શોભિત છે એ બધા મારા ગુરુ છે. આ મારા છે ને આ મારા ગુરુ નથી એવું ભાગ ભેદી નથી પાડતા. એ તો વિશેષ લાગે, જેનો જેનો ઉપકાર હોય, ઉપકાર એટલે જેનો પ્રત્યક્ષ યોગ થયો હોય અથવા જેના વચનથી પોતાના આત્માને લાભ થયો હોય એના ઉપર તો કુદરતી જ વિશેષ ભાવ આવે છે. પણ એનો અર્થ એમ નથી કે બીજા મારા નથી, આ જ મારા ગુરુ છે ને બીજા મારા ગુરુ નથી, એવો અર્થ નથી એમાંથી નીકળતો. હા, તો એના ઉપર જરા વિશેષ અનુરાગ થાય છે, પણ એ બીજા મારા નથી એવું ન થાય એને, એવો પ્રકારની વહેંચણી નથી થતી. કેમ કે તો ગુણથી સંબંધ છે ને, પોતાને એનું વચન ઉપકારી લાગે છે અથવા યથાર્થ લાગે છે, બોધનું કારણ લાગે છે, એમાં એને સીધી વાત તો એ જ જોવાની છે, બીજું ક્યાં જોવાનું છે. અગિયારમો કળશ છે. જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો કે જ્યાં અબદ્ધ સ્પષ્ટ આદિ ભાવો સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તો પણ તેમાં પ્રતિષ્ઠા પામતા નથી. ઘણું કરીને 14 ગાથા આસપાસનો આ કળશ છે. જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો કે જ્યાં બધ સ્પષ્ટ આદિ ભાવો સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તો પણ પ્રતિષ્ઠા પામતા નથી. કેમ કે એ બધા ભેદભાવો છે. બધ સ્પષ્ટ એ વિભાવ ભાવો છે અને વિશેષ ભાવો છે જે અભેદ એકરૂપ અખંડ સ્વભાવમાં જોવામાં આવતા નથી. કારણ કે દ્રવ્ય સ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે, અને આ બધા ભાવો અનિત્ય રૂપ છે, અનેકરૂપ છે. પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી. કેમ કે એનું સ્વરૂપ જ ક્ષણિક છે અથવા વિશેષ છે, ઉત્પાદ વ્યયવાળું છે, દ્રવ્ય સ્વભાવ છે, એ તો અનાદિ અનંત છે, એમાં ઉત્પાદ નથી, વ્યય નથી, ધ્રુવ સ્વરૂપે છે. પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે અથવા જુદા રહે છે. આ શુદ્ધ સ્વભાવ મુદ્દો આ લેવો છે. આ બોલની અંદર જે વાત લેવી છે, મુખ્ય વાત આ છે કે આવો જે આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે એવા શુદ્ધ સ્વભાવનો મોહ રહિત થઈને જગત અનુભવ કરો. એ જગતના જીવો તમે અનુભવ કરો. કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વ રૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી, અથવા નિર્મોહી દશામાં જ એનો અનુભવ થાય છે. મોહના આવરણમાં એ અનુભવ નથી થઈ શકતો. મુદ્દો એ લેવો છે કે સર્વ અવસ્થામાં પ્રકાશમાન છે. શુદ્ધ સ્વભાવ છે તે સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. શ્રીમજીએ લીધું છે ને, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. ચૈતન્ય સ્વભાવ, ચૈતન્ય ગુણ, જ્ઞાન દ્વારા સર્વ અવસ્થામાં પ્રકાશમાન છે. એ સ્વભાવ અંશ ત્યાં વ્યક્ત છે ને, એટલે એ વાત લીધી છે. એનો અનુભવ કરો. પર વસ્તુ તો અનુભવમાં આવી શકતી નથી. ભલે જીવ મિથ્યા જ્ઞાનથી એમ માને કે હું પર પદાર્થનો અનુભવ કરું છું, પણ પર પદાર્થ અનુભવમાં આવતો નથી. રાગ એની અવસ્થામાં હોવાથી એનો અનુભવ થાય છે એમ એક ન્યાય કહેવાય છે. તો પણ રાગ જ્ઞાનમાં પ્રવેશેલો નથી અને અનુભવ કરવાનો ધર્મ તો જ્ઞાનનો છે. જેનો અનુભવ થઈ શકે છે એ તો પોતે જ જ્ઞાનની પર્યાય છે, અનુભૂતિ સ્વરૂપ જ છે. અને એમાં જે સ્વભાવ રહેલો છે, ચૈતન્ય સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, એનો અનુભવ કરો. એટલે કે સ્વપણે એને અનુભવો. સ્વભાવમાં તો પ્રવેશ નથી, જ્ઞાનમાંય પ્રવેશ નથી. જ્ઞાનમાં તો હજી સામાન્ય વિશેષ બે છે. એક જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન સામાન્યપણું છે અને જ્ઞાન વિશેષપણું પણ છે. તો પણ અહીંયા સ્વભાવનો અનુભવ કરવો છે ત્યાં સામાન્ય લેવું છે. કેમ કે સ્વભાવ સામાન્ય સ્વરૂપે છે. સ્વભાવમાં ભેદ નથી કે જ્ઞેયાકારો નથી. એટલે એમ કહે છે કે તમે અનુભવ કરો તો આનો જ અનુભવ કરો. મોહ રહિત થઈને જ્યાં સુધી દર્શન મોહ છે ત્યાં સુધી આ અનુભવ નથી થતો. દર્શન મોહનો ઉપશમ થતાનો અનુભવ થાય છે. પણ અનુભવવાને યોગ્ય આ એક જ સ્વભાવ તત્વ છે અને સ્વભાવ તત્વ સિવાય બીજું કાંઈ પોતાને અનુભવ કરવાને યોગ્ય નથી. અને બીજાનો અનુભવ ખરેખર થઈ પણ શકતો નથી. અધ્યાસે કરીને અનુભવ થતો હોવાનું જાણે છે એ તો અત્યાસ છે. એ મતલબના કેટલાક બોલ છે આની અંદર, એમાં 115 પણ એવો છે. એ સ્વામી કાર્તિકેયનો પ્રેક્ષામાંથી આટલું જ છે. વસ્તુને ભેદરૂપ તો સર્વલોક જાણે છે, અને જે જાણે છે તે જ પ્રસિદ્ધ છે. તેનાથી તો લોક પર્યાય બુદ્ધિ છે, અર્થાત એટલે શું એનો અર્થ કરે છે એટલી વાતનો, કે જીવને નર નારકાદી પર્યાય છે એને એને તો પ્રસિદ્ધપણે જાણે છે કે આ માણસ છે, આ પશુ છે, એવા ભેદ તો પર્યાયના ભેદથી તો વસ્તુને જાણે છે લોકો, પણ એ તો પર્યાય બુદ્ધિ છે. અર્થાત જીવને નર નારકાદી પર્યાય, રાગ દ્વેષ ક્રોધમાન માયા લોભ આદિ પર્યાય છે, તથા જ્ઞાનના ભેદરૂપ મતિ જ્ઞાનાદિ પણ પર્યાય છે. એ સર્વ પર્યાયોને જ લોક જીવ માને છે કે આ ભાઈ બુદ્ધિવાળા માણસ છે, આને બુદ્ધિ વધારે છે, આને ઓછી બુદ્ધિ છે, આ બુદ્ધિશાળી છે, અથવા આ ક્રોધી છે, આ લોભી છે, એવી રીતે એને જીવ માને છે. બધા એક પર્યાય અંશને જ આખો જીવ માને છે, આવી તો બુદ્ધિ પ્રસિદ્ધ છે. તેથી એ પર્યાયોમાં અભેદ રૂપ અનાદિ અનંત એક ભાવરૂપ ચેતના ધર્મને ગ્રહણ કરીને તેને નિશ્ચયનો વિષય કહીને જીવદ્રવ્યનું જ્ઞાન કરાવ્યું છે, અને પર્યાય આશ્રિત ભેદ નહીં ને ગૌણ કર્યો. અભેદ દ્રષ્ટિમાં તો ભેદ નહીં દેખાતો નથી, તેથી ભેદ નહીંનું દ્રઢ અભેદ નહીંનું દ્રઢ સ્થાન કરાવવા માટે કહ્યું કે પર્યાય નહીં છે તે વ્યવહાર છે, અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે. જીવનું સ્વરૂપ નથી સાચું, અસત્યાર્થ છે એટલે જીવનું સાચું એવું સ્વરૂપ નથી, અથવા નિશ્ચય સ્વરૂપ એવું નથી, ખરું સ્વરૂપ એવું નથી. જીવનું ખરું સ્વરૂપ કેવું છે કે એ પર્યાયોમાં અભેદ રૂપ અનાદિ અનંત એક ભાવરૂપ ચેતના ધર્મ જે છે, ચૈતન્યપણું છે, એ જીવનું સ્વરૂપ છે. ચેતનાથી જીવને ગ્રહણ કરો, બાકી બધી વાતને છોડી દો. જીવ નથી, ભલે એવો જીવ લોકમાં પ્રસિદ્ધ કહેવાય છે કે આ ફલાણો મનુષ્ય છે, આ ધોર છે, આ ક્રોધિ છે, આવો છે તેવો છે, પણ એ તો પર્યાય બુદ્ધિની વાતો છે. જીવનું સ્વરૂપ તો ચૈતન્ય સ્વભાવ, એટલું જ જીવનું સ્વરૂપ છે. ચૈતન્ય સ્વભાવથી બહાર જેટલી બધી વાતો છે, સમયસર તો એ બધાને અજીવ અધિકારમાં અજીવ કહી દે છે. શું અજીવ કહે છે? એટલે પૂતગળના જ પરિણામ કહે છે. 50-55 ગાથા લખી છે, 6 ગાથામાં એ વિશે ચાલ્યો છે. ગુણસ્થાન, માર્ગણા સ્થાન, જીવસ્થાન, 44 ભેદો, 14 ગુણસ્થાન, 14 માર્ગણા સ્થાન અને 14 જીવસ્થાન, એકેન્દ્રી બે ઇન્દ્રિય માંડીને બધા જીવસ્થાન કહેવાય છે. એ બધા જીવનું સ્વરૂપ નથી, કેમ કે અનાદિ અનંત નિશ્ચય જીવ એવો નથી. અનાદિ અનંત નિશ્ચય જીવ એટલે ખરો જીવ, વાસ્તવિક જીવ, ચૈતન્ય સ્વભાવ જેટલો છે એટલો જ જીવ છે. તત્વદ્રષ્ટિનો વિષય છે. તત્વદ્રષ્ટિએ જીવ તત્વ આવું છે. ચૈતન્ય સ્વભાવ જેટલું ને જેવડું જ જીવ તત્વ છે. એ જીવ તત્વની દ્રષ્ટિ અને એનું જ્ઞાન એ બુદ્ધિથી જીવને સંમત કરવો, સ્વીકારવો, જાણવો, અનુભવવો, અને એ સિવાય જીવ ન જાણવો, જીવ ન માનવો, કહેવા માત્ર હોય, વ્યવહાર માત્ર હોય, એ બધી જુદી વાત થઈ ગઈ. જીવ તરીકે એનો અનુભવ ન થાય. બધા આવી ગયા, બધા ભેદ માત્ર આવી ગયા. ચૈતન્ય સ્વભાવ, ફક્ત ચૈતન્ય સ્વભાવ, એમાં મતિ થી કેવળ સુધીના ભેદ બધા નિષેધ થઈ ગયા. સમ્યક પણ મિથ્યાત્માનો ભેદ નહીં, સમ્યક પણ માર્ગના છે ને, એ પણ નહીં. જ્ઞાન માર્ગના છે તો એ પણ નહીં. કે આગમમાં તો જૈનાગમમાં માર્ગણા સિવાય બીજું કોઈ, જૈનાગમ સિવાય તો ક્યાંય આજે માર્ગણાની વાત જ નથી. કેમકે માર્ગણા નામ જ એના ઉપર પડ્યું છે કે જીવના અસ્તિત્વને જે માર્ગથી જોઈ શકાય તેને માર્ગણા કહીએ. કે અહીંયા જીવ છે, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં જીવ. તો જીવનો, જીવની હયાતી નક્કી કરવાનો જે માર્ગ, એને માર્ગણા કહે છે. પણ એ બધો વ્યવહારમાં જાય છે, મૂળ સ્વરૂપ નથી. એ મૂળ સ્વરૂપ ચૈતન્ય સ્વભાવ છે, એ વ્યવહારની અંદર આ નિશ્ચય છુપાયેલો છે. જે વ્યવહારે 14 માર્ગણા કહી એમાં નિશ્ચય છુપાયેલો છે. જેમ 9 તત્વમાં એક ચૈતન્ય જ્યોતિ છુપાયેલી છે, નવતત્વ જીવનું સ્વરૂપ નથી, પણ એમાં એક ચૈતન્ય જ્યોતિ સ્વભાવ છે, એ જીવનું સ્વરૂપ છે. આ ફેરવી ફેરવીને આ વાત કરવી છે. હા, વિશુદ્ધિ સ્થાનો જીવ ના છે, કેમ કે એ તો મલિનતાના ઓછા વધતા ભાવને દેખાડે છે. તો જે ખરેખર જે જીવ છે ને, એમાં તો શુદ્ધિ અશુદ્ધિનો વિષય જ અસ્થાને છે. શું? કેમ કે શુદ્ધિને અશુદ્ધિ તો બે અપેક્ષિત છે, અને આ તો શુદ્ધિ અશુદ્ધિથી નિરપેક્ષ જેવું તત્વ છે તેવું જ નિર્ભેલ તત્વ અનાદિ અનંત છે. શુદ્ધિ અશુદ્ધિ તો પર્યાયને લાગવું પડે, કે આ પર્યાય પહેલાં અશુદ્ધ હતી, પછી શુદ્ધ થઈ, શુદ્ધ હતી ને અશુદ્ધ થઈ. સ્વભાવને તો એ લાગવું પડતો નથી, આના જેવું છે. કે અગ્નિનું સામર્થ્ય છે ચકમકના પથ્થરમાં, હવે એમાંથી તિખારો મોટો થયો કે ભડકો ના મોટો થયો, તિખારો નાનો થયો, નાના મોટા પણ તો પ્રગટ પર્યાયમાં જ આવે, ચકમકના પથ્થરમાં ના આવી શકાય. એવી રીતે સ્વભાવ લેવો છે. પરમ પરિણામિક ભાવ છે સ્વભાવ, એટલે નિશ્ચય જીવનું સ્વરૂપ છે. અને જ્ઞાનમાં નિશ્ચય નય દ્વારા તેને જોવાનું ફરમાન છે, કે તું નિશ્ચય નય પ્રગટ કરી અને આવા નિશ્ચય સ્વરૂપને જો, તો તારું સ્વરૂપ આવું છે જે સર્વ અવસ્થામાં અનાદિ અનંત એક ભાવરૂપ છે, કોઈ અવસ્થામાં નથી એવું નથી. એ પર્યાયોમાં, એ સર્વ પર્યાયોને જ લોકો જીવ માને છે, પરંતુ એ સર્વ પર્યાયોમાં અભેદરૂપ અનાદિ અનંત એક ભાવરૂપ ચેતના ધર્મ છે, તેને ગ્રહણ કરીને નિશ્ચયનો વિષય કહીને જીવદ્રવ્યનું જ્ઞાન કરાવ્યું છે. આ જીવદ્રવ્ય છે, આત્મજ જીવદ્રવ્ય છે, એને જીવદ્રવ્ય તરીકે અથવા પોતાના મૂળ સ્વરૂપ તરીકે શ્રદ્ધો, મૂળ સ્વરૂપ તરીકે એનો જ અનુભવ કરો. જેમ વાસ્તવમાં પોતે જ એક રસ વાળી નમકની કાંકરી નાના પ્રકારના વ્યંજનોમાં મળીને પણ ભિન્ન રસ વાળી થઈ જતી નથી, તેવી જ રીતે પોતે જ અદ્વૈત રૂપ હોઈને સર્વ અવસ્થાઓમાં ચિદાત્મક જ છે, તે પરદ્રવ્યના સંયોગ વિયોગ પૂર્વક થવાવાળા જીવાદી નવ તત્વોમાં વિમિશ્રિત થઈને પણ અશુદ્ધ દ્વૈતરૂપ થઈ જતો નથી. નમકના દ્રષ્ટાંતે, કે નમકને તમે ગમે તે વ્યંજનમાં નાખો, સબ્જી તરકારીમાં નાખો, કે કોઈ પણ જાતના નમકીન પદાર્થમાં વ્યંજનમાં નાખો, એનું ખારાપણું તો ખારાપણું સળંગ જ રહેવાનું છે. બીજા પદાર્થ સાથે એનામાં શું ફેર પડે છે, નમકમાં શું ફેર પડે છે? હજાર પદાર્થ સાથે ભળે, નમકમાં શું ફેર પડે? એનો ખારાપણું છોડે, ખારાપણું વધે, ખારાપણું ઘટે, બીજો સ્વાદ થાય, શું ફેર પડે? કે ખારું તો નમક તો ખારું જ રહે. એમ ગમે તે સંયોગ વિયોગ ઉત્પન્ન થાય, ચાર ગતિમાં ગમે તે અવસ્થા થાય, મૂળ સ્વરૂપમાં શું ફેર પડે? જે અદ્વૈત ચિદાત્મક સ્વરૂપ છે એ તો અદ્વૈત, જેમાં અદ્વૈત એટલે બે પણું નથી, અદ્વૈત ચૈતન્ય છે એ સદા એવું એવું રહે છે. બધી જ અવસ્થા ગમે તે અવસ્થામાં પોતે પોતાનું સ્વરૂપ છોડતો નથી આત્મા. અને ક્યારેય કોઈ બીજી રીતે થતો નથી, કોઈ ફેરફાર એનામાં થતો નથી. મૂળ સ્વરૂપનો ત્યાગ થાય કે મૂળ સ્વરૂપમાં ફેરફાર થઈને અન્યથાપણું થાય, વિપરીતપણું થાય, એ સંભવ નથી. આ એક વસ્તુની બહુ મોટી દેન છે, બહુ મોટી સુંદરતા છે, અને આની બહુ મોટી હૂંફ છે આધાર લેનારને. ત્યારે મારું સ્વરૂપ તો સદાય એવું એવું છે, અનંત જ્ઞાનનું સામર્થ, અનંત સુખનું સામર્થ, અનંત આનંદ શાંતિનું સામર્થ. મારામાં અનંત કાળથી નિગોદાદી અવસ્થા પસાર કરીને અહીં સુધી આવ્યો, કદી સામું જોયું નહીં કે મારું સ્વરૂપ કેવું છે, તો પણ જેવું છે એવું જ રહ્યું છે, અકબંધ, એમાં કોઈ ફેરફાર નથી થયો. અનંતકાળથી એની ઉપેક્ષા કરી તો પણ ભગવાનને ખોટું નથી લાગ્યું એમ કહે છે. માણસની તો એકવાર ઉપેક્ષા કરે તો ખોટું લાગે કે આપણું અપમાન કરે છે, અહીંયા તો ત્યાં જઈએ છીએ કોઈ સામું જોતું નથી, શું બોલાવતા નથી આપણને. આ તો અનંતકાળથી વિરુદ્ધ ચાલ્યો ભગવાનને, તો ભગવાન પોતે ક્ષમાની એવી મૂર્તિ છે એમને મજરીએ છે, કાંઈ ફેરફાર નહીં. એવી મહિમા છે સ્વરૂપની, એવી મહિમા છે એ સ્વરૂપની મહિમા, મહિમાવંત સ્વરૂપની મહિમા ઉત્પન્ન થાય એના માટે અનેક ન્યાયો, અનેક નય, એ બધું એના માટે છે. જેટલો વિસ્તાર છે એ જીવને સ્વરૂપનો મહિમા આવે એટલા માટે છે. જો મહિમા આવે તો એ મહિમામાં સ્વરૂપ રસ ગાઢ થઈને અનુભવ ઉત્પન્ન કરે છે. ખરેખર તો સ્વાનુભવ એ સ્વરૂપ મહિમાનો જ એક તબક્કો છે, બીજું કાંઈ નથી. અત્યંત સ્વરૂપ મહિમાના એક તબક્કે સ્વાનુભવ ઉત્પન્ન થાય છે. આગળ છે 1939 સર્વ અવસ્થામાં પાનું છે 367 રાજમલજી પંચાધ્યાય. રાજમલજીએ કેટલા વિષય લીધા છે. મિથ્યા દ્રષ્ટિઓને તે શુદ્ધ સામાન્ય રૂપ સત અનુભવમાં આવતું નથી, કે જે પોતાની સર્વ વિશેષ અવસ્થાઓમાં પણ અનુપમ રૂપથી વિદ્યમાન રહે છે. કારણ કે દ્રષ્ટિમાં જ દર્શનમોહ રૂપ દોષ હોવાથી તે મિથ્યા દ્રષ્ટિઓને જ્ઞાન ચેતના હોતી નથી. બાકી સર્વ વિશેષ અવસ્થાઓમાં પણ તે વિદ્યમાન રહે છે, એનો નાશ થઈ જાય, અવિદ્યમાનપણો થઈ જાય એવું કાંઈ નથી. તમામ અનાદિ અનંત સર્વ અવસ્થાઓમાં સ્વરૂપનું વિદ્યમાનપણું છે, ફક્ત અંતરંગમાં જે ચૈતન્ય ગુણ દ્વારા પ્રકાશમાન છે, બીજી રીતે એ કોઈ રીતે એનો પત્તો નથી લાગતો. એ ચૈતન્ય ગુણ દ્વારા અંતરંગમાં તે પ્રગટપણે પ્રકાશમાન છે એવું જોવામાં આવે છે. છે અનાદિ અનંત સર્વ અવસ્થાઓમાં વિદ્યમાન, એ વાત રાજમલજીએ લીધી છે. બીજા ભાગમાં કઈ ચર્ચા હોય છે.